શ્રી પ્રવચન સાર ગાથા 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 168.
વિધિ વિધાન અને વિધેય ત્રણ શબ્દો એમ દર્શાવે છે, અથવા સત્સંગ કર્તવ્ય છે એ વિષય. શ્રીમદજી આ વિષય ઉપર બહુ લખ્યું. શ્રીમદજીના પત્રોમાં, કથનમાં, મૂળ શાસ્ત્રોમાં વિશેષ આપે. મુનિને સત્સંગ વિધેય છે એમ કહ્યું, ગ્રહસ્થને વિધેય છે એ કહેવાની જરૂર હતી. તમ્મા સમમ ગુણાદો, સમણો સમણમ ગુણેહી વાહિયમ, અધી વસદુ તમને નિત્યમ, ઇચ્છદી જદી દુઃખ પરિમોખમ. તેથી એમ લેવું છે ને, જો લૌકિક જનના સંગથી મુનિનું પણ મુનિપણું છૂટી જાય છે, તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય તો એને લૌકિક જનનો તો સંગ કરવો નહીં, તો તેને સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં એને નિત્ય વસવું. ઓછા ગુણવાળાના સંગમાં વસવું એટલી વાતે લીધી નથી, કાં તો એને સમાન ગુણવાળા સંગમાં વસવું અને કાં તો પોતાથી અધિક વાળા સંગમાં એને એને સત્સંગ કહેવામાં આવે. અનુભવથી સિદ્ધ થયેલો આ વિષય છે કે જીવની વૃત્તિ એવી છે કે જેવો જેવો સંગ એને રૂચે છે તદ અનુસાર તેના પરિણામ નહીં પરંપરા ચાલે છે. મુનિને આ શિક્ષા દીધી છે, સમાન ગુણવાળાના સંગમાં રહેજે અથવા વિશેષ ગુણવાળાના સંગમાં તું રહેજે, નિત્ય વસો. ટીકા. આત્મા સ્વભાવ વાળો દૂર સર્વથા કુટસ્થ હોત ને એવો ને એવો રહેતો હોત તો તો કઈ વાંધો નહોતો, પણ પરિણામ સ્વભાવ વાળો હોવાથી અને પરિણામમાં કર્તૃત્વ નહીં આવે છે કે નહીં, તો આ પ્રવચન સારમાં જ આવશે. એ કુદરતી બે પ્રકારના તમ છે, કુદરતી જેમ કાંટો અણીવાળો હોય, ઉગેલી અણીવાળો કુદરતી, અને કોઈ લાકડાને અણી કાઢવી હોય તો છોલીને અણી કાઢવી પડે, બે પ્રકારે અણી નીકળે ને. ભલે બે લાકડું છે પણ એક કુદરતી છે અને એક એને તૈયાર કરવામાં આવે છે, એમ પરિણામના જે ધર્મ છે એમાં એક પ્રકાર છે. નિમિત્તની અસર એ પોતાના સ્વસામર્થ્યની સંભાળ ન લીએ એવા કાળમાં નિમિત્તની અસર પરિણામ લીધા વગર રહેતો નથી. જેવો જેવો સંયોગ થાય છે તે અનુસાર એ પોતે પરિણમવા, એને અનુસરીને પરિણમવા, પોતે પોતાથી અનુસરવા લાગે છે. પેલી ચીજ એને અનુસરાવે છે એમ નથી, એ તો કહેવામાં, પણ પોતે અનુસરવા લાગે છે એ વિશે આપણે 47 નંબરમાં ઘણો આવશે. તાળી છે એ સર્વથા અપરિણામી છે ને એનો અવલંબન લઈએ એમ કે છે. અવલંબન પરિણામ થી લેવાશે. ત્રિકાળી ને ત્રિકાળી નું અવલંબન લેવું એ પ્રશ્ન રહેતો. એનું અવલંબન લે એનો અર્થ કે તું પરિણામ વાળો છું. પરનું અવલંબન લે છે એ છોડીને ત્રિકાળી નું અવલંબન લે એમ એનો અર્થ. કેમ કે અસલમાં તું ત્રિકાળી છો. આત્મા પરિણામ સ્વભાવ વાળો હોવાથી અગ્નિના સંગમાં રહેલા પાણીની માફક સંયતને પણ લૌકિક સંગથી વિકાર અવશ્યંભાવી હોવાને લીધે સંયત પણ લૌકિક સંગથી અસંયત થાય છે. જેમ અગ્નિના સંયોગમાં રહેલું પાણી ઊંડું થાય છે એમ મુનિ હોવા છતાં પણ જો લૌકિકજનોના સંગમાં રહે તો અવશ્ય એનો સંયમ તૂટીને અસંયમિત થઈ જાય અથવા મુનિપણું રહે. તેથી દુઃખ મોક્ષા અર્થી દુઃખથી મુક્ત થવાના અર્થી દુઃખ મોક્ષાર્થી એટલે દુઃખથી મુક્ત થવું મુક્ત થવું એવું જેનું પ્રયોજન છે એવા થમણે અથવા વિકારથી મુક્ત થવાના અર્થે મોક્ષાર્થી એને મોક્ષાર્થી કહે છે. દુઃખ મોક્ષાર્થી એવા શ્રમણે સમાન ગુણવાળા શ્રમણની સાથે અથવા અધિક ગુણવાળા શ્રમણની સાથે સદાય વસવું યોગ્ય છે. મુનિનો અધિકાર ચાલે છે એ રીતે વાત કરી છે. પણ નીચે પણ મોક્ષુએ પણ એ રીતે કોની સંગતિ કરવી એનો એને વિવેક કરવા જેવો છે. સદાય વસવું યોગ્ય છે. અંગ્રેજીમાં તો કહેવત છે કે મેન ઇઝ નોન બાય ધી કંપની હી કીપ્સ. માણસ ઓળખાય છે એની સોબત ઉપરથી એ ઓળખાય છે. એનું મિત્રાચાર્યનું સર્કલ કેવું છે એના ઉપરથી એનો સ્વભાવ એની પ્રકૃતિ એની ટેવ કુટેવ બધું નક્કી થાય છે. તેથી મુનિએ પણ પોતાના સમાન ગુણવાળા બીજા શ્રમણની સાથે સંગ કરવો અથવા આચાર્યો હોય જે વિશેષજ્ઞ હોય વિશેષ ગુણવાળા હોય આત્મામાં વિશેષ સ્થિર હોય એના સંગમાં રહેતા એને ગુણની વૃદ્ધિ થશે. એ પ્રકારની એની રુચિ બતાવે છે એના ઉપાદાનને એ બતાવે છે. નિમિત્ત દ્વારા ઉપાદાનની યોગ્યતા બતાવવાની આ પદ્ધતિ છે એમ છે ખરેખર. એમ ન તારવું કે અહીંયા નિમિત્તની પ્રધાનતા કરી છે માટે નિમિત્ત કાંઈક કરે છે. પણ જે તે પ્રકારના નિમિત્તને અનુસરવાની જે રુચિ છે અભિપ્રાય છે અથવા જ્ઞાનમાં જે વિવેક કે અવિવેક થાય છે તદ અનુસાર તેના પરિણામ થાય છે એ સ્વયં ઉપાદાનની યોગ્યતા છે. એ રીતે તે શ્રમણને શીતળ ઘરના ખૂણામાં રાખેલા શીતળ પાણીની માફક સમાન ગુણવાળાના સંગથી ગુણ રક્ષા થાય છે. બે પ્રકાર લીધા. જો એ સમાન ગુણવાળાની સાથે સંગ કરે તો એના ગુણ ચાલ્યા ન જાય ગુણ જળવાય રહે ગુણની રક્ષા થાય. જેમ પાણીને શીતળ ઘરમાં રાખો એટલે છાંયડે રાખો તો ઊંડું ન થાય પણ તડકે રાખો તો અગ્નિના સંયોગમાં રાખો તો ઊંડું થાય. થરેલું રીએ શીતળ ઘરના ખૂણામાં રાખેલ શીતળ પાણીની માફક એમ અને અહીંયા ખરશે, અહીંયા ઠંડક રહે છે, આ ઘરમાં આ ખૂણામાં ઠંડક રહે છે, પાણી અહીંયા ખરશે એમ કે. તેને ગુણ રક્ષા થાય છે અને વધારે શીતળ હિમના સંપર્કમાં રહે, બરફ એટલે બરફ, વધારે શીતળ પાણીથી પણ જે વધારે ઠંડો છે એવો જે બરફ, તેના સંપર્કમાં રાખેલા શીતળ જળની માફક અધિક ગુણવાળાના સંગથી ગુણ વૃદ્ધિ થાય છે. એની ઉપાદાનની યોગ્યતા છે એવો વિવેક કરે છે કે જે અધિક ગુણવાન છે એનો સંગ મારે કરવો અને ઓછા ગુણવાનનો સંગ કરવો નહીં. અર્થાત જેમ શીતળ ઘરના ખૂણામાં રાખેલું પાણી શીતળ રહે છે અને બરફના સંગથી પાણી વિશેષ શીતળ થાય છે, તેમ સમાન ગુણવાળા સંગથી સમન્વય ગુણની રક્ષા થાય છે અને અધિક ગુણવાળાના સંગથી સમન્વય ગુણની વૃદ્ધિ થાય છે. આ પરિણામ સ્વભાવવાળો જીવ હોવાથી સહજપણે આમ એના પરિણામની યોગ્યતા રહેલી છે. એનું પોતાને પરિણામમાં શું રૂચે છે એના ઉપર એના પરિણામની પરંપરા ચાલશે એમ કે છે. એને વિશેષ ગુણનો સંગ રૂચે છે તો એના ગુણની વૃદ્ધિ થવાનો ત્યાં પ્રકાર આવશે. એને અવગુણીઓની સંગ કરવાની રૂચિ છે તો એનામાં અવગુણ પ્રગટશે, ગુણ હશે એ ચાલ્યા જશે એમ કે એને પોતે જ દિશા બદલી છે. એમાં એના ઉપર સંસ્કૃતિ અથો ઉત્તમ સંસર્ગ કર્તવ્ય ઉપદેશ હતી. આમાંથી ઉપદેશ શું છે? ઉત્તમ સંસર્ગ કરવો, ઉત્તમ પુરુષોનો, ઉત્તમ ગુણીજનોનો સંગ કરવો એવો ઉપદેશામાંથી નીકળે છે. તમ્મા તસ્માત યસ્માત હીન સંસર્ગાત ગુણહાનિર્ભવતી તસ્માત કારણાત, જેથી હીન સંસર્ગથી ગુણહાનિ ગુણની હાનિ થાય છે તે કારણથી, તસ્માત કારણાત એટલે તે કારણથી, તે કારણથી અધિવસદું અધિવસતું તિષ્ઠતું નિવાસ કરો, વસો અથવા નિવાસ કરો, રહો. સ કહો કરતા કોણ છે એ નિવાસ કરનાર કે શ્રમણો શ્રમણો સાધુ કવ કેમ તસ્મિન અધિકરણ ભૂતે તમ્મી ત્યાં તત્ર એનો અર્થ ત્યાં નિવાસ કરો. નિત્યમ એટલે સર્વકાલમ સદાને માટે આ ઉપદેશ છે. અમુક કાળે હિનગુણીનો સંયોગ કરવો અને અમુક કાળે વિશેષ ગુણીનો સંયોગ કરવો એમ નથી, સદાય વિશેષ ગુણીના સંગમાં રહેવું. સુગાનીજીને કોઈ પ્રશ્ન કર્યો હતા આના ઉપર. પ્રવચન સારમાં એમ આવે છે કે વિશેષ ગુણીના સંગમાં રહેવાથી લાભ થાય. અને આપ તો કહો છો કે અમારે કોઈનો સંગ જોતો નથી, અધર્મીઓનો તો સંગ જોતો નથી પણ સાધર્મીઓનો પણ સંગ જોતો નથી. એના પર અપેક્ષા છે. એકાંતમાં એકલો રહીને આત્મસાધના ન કરી શકે અને એને સંગ કરવાની વૃત્તિ આવે તો એને વિવેક કેટલો કરવો એટલી વાત છે. અસંગ દશામાં ન રહી શકે અને સંગ કરવાની વૃત્તિ થાય તો મુનિને એટલો ઉપદેશ આપ્યો. તો વિશેષ ગુણીના સંગમાં જઈએ, અવગુણીના લૌકિક જનોના સંગમાં તો તું જઈશ નહીં. કે એક પ્રશ્ન ઉઠ્યો હતો કે તમે ફોર્મ જોડે આવતા નથી, કલકત્તા રહો છો, તો કલકત્તા તો તમારા બીરા છોકરા છે, ત્યાં ત્યાં ક્યાં ગુરુદેવ હતા? તો તમને ત્યાં રહેવું ગમે છે ને સ્વામગઢ આવવું ગમતું નથી? છૂટથી વાત કરતા હોય તો બીજી વાત કરે. એટલે ભાઈ અમને તો અહીંયા સાધર્મીનો સંગ ગમતો નથી, તો ઘરમાં પરિવારનો સંગ ગમે છે, એ વાત ક્યાંથી તમે લાવ્યા? અમારો પ્રકાર જુદો છે કે જ્યાં સાધર્મીનો સંગ ગમતો નથી એટલે ત્યાં રહીએ છીએ, એટલે ગમે છે માટે રહીએ છીએ. એ પ્રશ્ન છે, રહેવું પડે છે ને રહીએ છીએ, ગમે છે માટે રહીએ છીએ. બીજો વિષય છે, રહેવાનું બે પ્રકારે થાય, એક તો એને ગમે તો રહીએ ને એક તો ન ગમે તો પણ એને રહેવું પડે. એમ કે કયો પ્રકાર છે એ તો ખબર નથી ને, એમને જવાબ તો બરાબર નીકળ્યો, સમજવા જેવો એમાંથી તત્વ નીકળે છે. નિત્યમ સર્વકાલમ સદાય કસ્મિન કુત્ર ક્યાંક સમણે લક્ષણવશાદ અધિકરણે કર્મ પઠ્યતે. લક્ષણવશ અધિકરણ રૂપ જે કર્મ છે એ વાંચવામાં આવે છે. પ્રથમ ભૂતે શ્રમણે કે સમય સમાને, સમાન કેવા શ્રમણમાં? સમાન શ્રમણમાં. કસ્માત? કે બાહ્ય અભ્યંતર રત્નત્રય લક્ષણ ગુણાથ. કેવા સમાન હોવા જોઈએ? કે બાહ્ય અને અભ્યંતર રત્નત્રયના લક્ષણના ગુણથી એ સમાન હોવા જોઈએ. એવા સમાન મુનિના સંગમાં મુનિએ રહેવું. પુનરપિ કથમ ભૂતે? વળી કેવા મુનિના સંગમાં રહેવું? કે સ્વસ્માદ અધિકે વા, પોતાથી અધિક હોય તેવા. કાં તો પોતાની સમાન હોય અને કાં તો પોતાથી અધિક હોય એવા ગુણીના સંગમાં રહેવું. કહી કયા કયા ગુણે? હિ એટલે મૂળ ઉત્તર ગુણ, હે મૂળ ગુણ અને ઉત્તર ગુણ, એમાં જે વિશેષ અધિક ગુણવાન હોય એના સંગમાં રહેવું. યદિ કિમ? શા માટે? કે ઈચ્છતે વાંછતે યદિ ચેત, જો તે ઈચ્છે છે તો, જો એને ઈચ્છા છે તો. કમ એટલે શેની ઈચ્છા છે? કે દુઃખ પરિમોખમ, દુઃખની, દુઃખથી મુક્ત થવાની. દુઃખ એટલે સ્વ આત્મ ઉત્થ સુખ વિલક્ષણા નામ નર નારકાદી દુઃખાનામ મોક્ષમ દુઃખ પરિમોક્ષમ. પોતાના આત્માથી ઉત્પન્ન થતું જે સુખ, તેનાથી વિલક્ષણ જેનું લક્ષણ બીજું છે એવું નર નારકાદી ચારે ગતિનું દુઃખ. નર નારક આદિ આદિ નારકાદી, નારકાદી છે આદિમાં ચારે ગતિ આવી ગયા. નરક છે એ મુખ્ય ગતિ છે દુઃખની, પણ ચારે ગતિમાં દુઃખ છે. એમાં એમ ન કહ્યું કે નરકમાં દુઃખ છે અને મનુષ્યને દેવમાં સુખ છે, એમ નથી કહ્યું. નારકાદી ચારે ગતિમાં જે દુઃખ છે એ દુઃખથી મોક્ષ થવાને જો મુનિ ઈચ્છતો હોય, કે જે દુઃખ પોતાના આત્માના સુખથી વિલક્ષણ છે, એમ નથી કે સ્વર્ગનું સુખ એ આત્માના સુખથી ઉત્પન્ન થતા સુખથી વિલક્ષણ નથી, એ પણ એનાથી વિલક્ષણ એવું દુઃખ જ છે. આત્માથી ઉત્પન્ન થતા સુખથી વિલક્ષણ એવું એ દુઃખ જ છે. એ વગેરે પ્રકારથી દુઃખથી જેને છૂટવું હોય એવા અધિક ગુણીના સંગમાં વસવું અથવા વિસ્તર તેનો વિસ્તાર કરે છે. આ તો શબ્દનો અર્થ કર્યો. યથા અગ્નિ સંયોગાત જલસ્ય શીતલ ગુણ વિનાશો ભવતિ, જેમ અગ્નિના સંયોગથી પાણીના શીતળતાનો વિનાશ થાય છે, શીતળ ગુણ એટલે શીતળપણાનો વિનાશ થાય છે, એમ શીતળ સ્વભાવનો વિનાશ નથી થતો. ગુણ એટલે અહીંયા સ્વભાવનો લીવો, પણ શીતળપણું છે અવસ્થામાં જે ઠંડાપણું છે એનો નાશ થાય છે એને શીતળ ગુણ છે. ગુણ એટલે પર્યાય. તથા તે રીતે વ્યવહારિક જન સંસર્ગાત સંયતસ્ય સંયમ ગુણા ગુણ વિનાશો ભવતી. તેવી રીતે વ્યવહારિક જનના સંસર્ગથી સંયતસ્ય મુનિને પણ સંયમ ગુણનો વિનાશ થાય છે, એટલે અસંયત થાય છે. જ્ઞાતવા એમ જાણીને તપોધન કરતા સમગુણમ ગુણાધિકમ વા તપોધનમ આશ્રયતી તદા અસ્ય તપોધનસ્ય યથા શીતલભાજન સહિત શીતલજલસ્ય શીતલ શીતલ ગુણરક્ષા ભવતી તથા સમગુણ સંસર્ગાદ ગુણરક્ષા ભવતી. એ વાત લીધી છે અમૃતચંદ્રાચાર્ય, એ જ લીધી છે. એમ જાણીને તપોધને પોતાના સમાન ગુણથી અથવા અધિક ગુણના જે મુનિ હોય તેનો આશ્રય કરવો, ત્યારે આ તપોધનને જેમ શીતળ સ્થામમાં ભાજન એટલે પાત્ર, શીતળ પાત્રમાં રાખેલા શીતળ જળની શીતપણાની શીતપર્યાયની રક્ષા થાય છે, તેમ સમાન ગુણવાળાના સંસર્ગથી એને ગુણ રક્ષા થાય છે. બે તબક્કે વાત શું લીધી છે કે સમાન ગુણવાળાના સંસર્ગથી એને ગુણની રક્ષા થાય અને વિશેષવાળા ગુણવાળાના સંગથી એને ગુણની વૃદ્ધિ થાય. સમાનમાં વૃદ્ધિ થાય એમ ન લીધું, એના ગુણ રક્ષા થાય એટલે જળવાઈ રહીએ, ગુણનો અવગુણ ન થાય. પણ જો એને ગુણ વૃદ્ધિ કરવી હોય તો એને વિશેષ ગુણીના સંગમાં યથાચ તસ્યેવ જલસ્ય કર્પૂર શર્કર આદિ શીતલ દ્રવ્ય નિક્ષેપે કૃતે સતિ શીતલ ગુણ વૃદ્ધિર ભવતી તથા નિશ્ચય વ્યવહાર રત્નત્રય ગુણાધિક સંસર્ગાત ગુણ વૃદ્ધિર ભવતી ઇતિ સૂત્રાર્થઃ. તેવી રીતે જેમ તે જળમાં કપૂર સાકર વગેરે પુરવાસે પાણીમાં કર્પૂર લીધું છે ને, કપૂર કર્પૂર સંસ્કૃતમાં કર્પૂર કે છે માનું કરે, અને સાકર તો છે જ ઠંડી પાણીમાં સાકર નાખે પાણીની શીતળ પર્યાયની વૃદ્ધિ થાય છે, તેમ નિશ્ચય વ્યવહાર રત્નોત્રય રૂપી જે ગુણો છે અધિક ગુણો છે એના સંસર્ગમાં ગુણવૃદ્ધિ મુનિને થાય છે, એવો અહીંયા સૂત્રનો અર્થ છે, સૂત્રાર્થ છે, એવો સૂત્રમાંથી અર્થ નીકળે છે. ત્યાર પછી પાંચ રત્ન પંચરત્ન જેવી પાંચ ગાથા છે. એ પહેલા આચાર દેવ આ અધિકાર પૂરો કરતા પહેલા બે કળશ કહે છે. હવે શ્રમણ ક્રમશઃ પરમ નિવૃત્તિને પામીને શાશ્વત જ્ઞાનાનંદમય દશાને અનુભવો એમ શ્લોક દ્વારા કહે છે. ક્રમશઃ પરમ નિવૃત્તિને પામીને વિશેષ સાધુ પોતાની દશામાં વિશેષ શુદ્ધિ કરીને શાશ્વત જ્ઞાન આનંદમય દશા એટલે પૂર્ણ મોક્ષની દશાને અનુભવ કરો એ ભાવના ભાવે છે. ઇતિ અધ્યાસ શુભોપયોગ જનિતા કાંચિત પ્રવૃત્તિમ યતિ સમ્યક સંયમ સૌષવેન પરમાં ક્રામન્નિવૃત્તિમ ક્રમાત વેદાક્રાંત સમસ્ત વસ્તુ વિસરો પ્રસ્તારમ્યોદયા જ્ઞાનાનંદમયીમ દશા અનુભવત એકાંતતઃ શાશ્વતિમ. અર્થ એ રીતે સુયોગજનિત કાયિક પ્રવૃત્તિ સેવીને યતિ સમ્યક પ્રકારે મુનિને જે કાંઈ મુનિને યોગ્ય શુભ ઉપયોગજનિત પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિને સેવીને એટલે તે પ્રવૃત્તિ કરતા પણ સરવાળે ત્યાંથી આગળ વધીને સમ્યક પ્રકારે સંયમના સૌષ્ઠવ વડે સંયમની સુંદરતા વડે સૌષ્ઠવ પુષ્ટપણું હોય એને સૌષ્ઠવ કહેવામાં આવે છે. નથી ના સર મોટી ઉંમરે શરીર સારું હોય કેમ કે શરીર સૌષ્ઠવ તમારું સારું છે. એ સંયમની સુંદરતા વડે ક્રમશઃ ક્રમે ક્રમે પરમ નિવૃત્તિને પહોંચતો થકો. પરમ નિવૃત્તિ એટલે શુભોપયોગથી વૃત્તિ લેવી પહોંચતો થકો. જેનો રમ્ય ઉદય સમસ્ત વસ્તુ સમૂહના વિસ્તારને લીલાથી પહોંચી વળે છે એટલે રમત માત્રથી જાણી લીએ છે એવી શાશ્વતી જ્ઞાનાનંદમય દશાને એકાંતે અનુભવો સર્વથા અનુભવો પરિપૂર્ણ રીતે અનુભવો. શું કહે છે કે આ રીતે મુનિ છે એ શુભોપયોગની પ્રવૃત્તિ કરતા ત્યાંથી નિવૃત્ત થતા થતા ક્રમશઃ એટલે ક્રમથી નિવૃત્ત થઈને રમ્ય એટલે જેમાં સ્થિર થવું સ્થિર થવાને લાયક છે રમવાને લાયક છે જેનો રમ્ય ઉદય સમસ્ત વસ્તુ સમૂહના વિસ્તારને લીલાથી પહોંચી વળે છે. કેવળ જ્ઞાનનો ઉદય એવો છે એમ કે છે કે રમત માત્રમાં લીલાથી એટલે કોઈ પણ જાતના પરિશ્રમ વગર જેમાં કષ્ટ નથી જેમાં પરિશ્રમ નથી સ્વાભાવિક પરિણામથી સ્વાભાવિક સ્થિતિથી સમસ્ત વસ્તુ સમૂહના વિસ્તારને એટલે અનંતા જગતના અગ્નિઓને જાણી લઈએ છે. સચરાચર તમામ પદાર્થોને જે જાણી લઈએ એવું કેવળ જ્ઞાન ખીલે છે એવી શાશ્વતી જ્ઞાનાનંદમય દશાને એકાંતે અનુભવો. એવી કાયમ રહેતી શાશ્વતી એટલે કદી જેનો નાશ નથી થતો એવી જ્ઞાન અને આનંદ જેમાં પરિપૂર્ણ છે એવી દશાને સર્વથા અનુભવ કરો. આ મુનિઓ પ્રત્યેની ભાવના છે. પોતાની જે ભાવના છે બીજા પ્રત્યે પણ એવી ભાવના છે. એ રીતે શુભોપયોગ પ્રજ્ઞાપન પૂર્ણ થયો. અહીંયા શુભોપયોગનો અધિકાર અહીંયા પૂરો કર્યો છે. હવે પાંચ રત્નો છે અર્થાત હવે પાંચ રત્નો જેવી પાંચ ગાથાઓ કહેવામાં આવે છે. ત્યાં પ્રથમ શ્લોક દ્વારા તે પાંચ ગાથાઓનો મહિમા કરવામાં આવે છે. મંગળાચરણ આ પાંચ ગાથા છે તાત્વિક દ્રષ્ટિએ ઘણી ઊંચી છે એટલે એને રત્નનો ઉપનામ આપ્યું છે. તત્રસ્ય શિખંડમંડનૈવ પ્રદ્યોતયત સર્વતો અદ્વૈતિકમ અર્હતો ભગવતઃ સંક્ષેપતઃ શાસનમ. વ્યાકુર વન જગતો વિલક્ષણ પથાન સંસાર મોક્ષ સ્થિતિ જીયા સંપ્રતિ પંચરત્ન મનસમ પંચરહી. અર્થ, હવે આ શાસ્ત્ર ને કલગીના અલંકાર જેવા શાસ્ત્ર પૂરું કર્યું ને, મંદિર ચણતા ચણતા પછી ઉપર છેલ્લે કળશ મૂકે મંદિર ની શોભા માટે, એમ આ શાસ્ત્રીના શાસ્ત્ર ને કલગીના અલંકાર જેવા, કલગીનો પણ અલંકાર, કલગીની પણ કલગીનો પણ અલંકાર એની શોભા જેવા, અર્થાત આ શાસ્ત્રના ચુડામણી મુગટમણી જેવા આ પાંચ રત્નો રૂપ, આ પાંચ સૂત્રો રૂપ નિર્મળ પાંચ રત્નો, પાંચ સૂત્રો રૂપ નિર્મળ પાંચ રત્નો, રત્નમાં પણ જે નિર્મળ હોય એની કિંમત વધારે છે ને, નિર્મળ પાંચ રત્નો કે જેઓ સંક્ષેપથી અરહંત ભગવાનના સમગ્ર અદ્વિતીય, અરહંત ભગવાનના સમગ્ર અદ્વિતીય શાસનને સર્વતઃ પ્રકાશે. પાંચ ગાથામાં અરહંત ભગવાનનું આખું શાસન ભરી દીધું છે. જે ભગવાનને શાસ્ત્રમાં કહેવું છે એનો સાર અમે હવે પછી પાંચ ગાથામાં નાખ્યો છે. શાસ્ત્ર પૂરું કરતા કરતા આચાર્યદેવને શું ભાવ આવ્યો છે, અમૃતચંદ્રાચાર્ય તો ખાલી સૂત્ર લખી ગયા છે, અમૃતચંદ્રાચાર્ય મથો બન્યું છે, અથવા એમ કે હવે આ પાંચ રત્નને કહીએ છીએ, આ પાંચ રત્ન જેવી ગાથા છે કે જેમાં સંક્ષેપથી અરહંત ભગવાનના, ભગવાન વિરેન્દ્રદેવે જે કહ્યું તેમ અદ્વિતીય શાસન છે, સમગ્ર અદ્વિતીય શાસન છે, વિશ્વમાં એવું કોઈ જેને તેવું જ્ઞાન છે, ત્રણ કાળ સંદૂપનું જાણે છે અને સર્વ પદાર્થમાં સારભૂતિ ઊંઘી પોતાનું નિર્મળ પરમાત્મ તત્વ છે, એની પ્રાપ્તિ એની સિદ્ધિ કરી એવું જે અદ્વિતીય શાસન કહ્યું તેને સર્વતઃ પ્રકાશે છે અને ચારે બાજુથી પ્રકાશ કરે એવો વિશ્વલી કરશે, તેવો તે પાંચ રત્નો વિલક્ષણ પંથવાળી સંસાર મોક્ષની સ્થિતિને જગત સમક્ષ પ્રગાટ કરતા થતા જયવંત એમ કહીને ટૂંકામાં આ પાંચ રત્નોમાં શું વિષય છે એ વાત કહી દીધી કે વિલક્ષણ પંથવાળી સંસાર અને મોક્ષની સ્થિતિ, સંસાર અને મોક્ષ એ વિલક્ષણ પંથ છે, જે સંસારનો પંથ છે તે મોક્ષનો નથી ને મોક્ષનો છે તે સંસારનો નથી, એનો વિરુદ્ધ છે અરસપરસમાં, એવી જે વિલક્ષણ પંથની સ્થિતિ છે સંસાર મોક્ષની તેને જગતની સમક્ષ પ્રગટ કરતા થકા સંસાર તત્વ કોને કહેવું અને મોક્ષ તત્વ કોને કહેવું એ જગતની સામે આ પાંચ રત્નો પ્રગટપણે જાહેર કરે છે એવા પાંચ રત્નો જયવંત વર્તો એમ કરીને એનો સૂત્રનો મહિમા કરવામાં આવ્યો. ગુરુના સૂત્રકાર આચાર્યનો સૂત્ર પ્રત્યે આટલો મહિમા છે. ઓહો, આવી વાત કરી ગયા છે એમ કહીને એને પંચરત્નનો ઉપમાન.